તારીખ 26/9/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 470 અને 471 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199 તારીખ 26/9/1992 શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ બોલ નંબર 470 અને 471 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 199
પણ અહીં નહીં સ્વીકારતી એટલે શું કહે છે કે દ્રષ્ટિનો વિષય છે એ જુદો છે અને જ્ઞાનનો વિષય છે એ થોડો જુદો છે, એક સરખો નથી. જુદો છે એટલે એક સરખો નથી. દ્રષ્ટિનો વિષય તો પોતાના પૂર્ણ સ્વરૂપમાં સમાપ્ત થાય છે, પછી દ્રષ્ટિ સાધક બાધકપણા રૂપ પર્યાયને સ્વીકારતી નથી, શ્રદ્ધતી નથી, વિષય કરતી નથી. ત્યારે જ્ઞાનનો વિષય બહોળો છે. જ્ઞાનના વિષયમાં તો દ્રષ્ટિનો વિષય પણ છે અને એ સિવાય વર્તમાન અવસ્થા અને અવસ્થાના નિમિત્તો એ બધું એનામાં છે. સાધકપણું, બાધકપણું, બાધકપણાના નિમિત્તો, કર્મ, નોકર્મ, એ બધો જ્ઞાનનો વિષય થાય છે. એટલે જ્ઞાનની મુખ્યતાથી વાત આવે તો મુનિ પણ પોતાની પર્યાય માટે એમ કહે કે હું તો પામર છું. શું પામર છું છે ને અપેક્ષા એ કહ્યું કે જ્યાં સુધી કૈવલ્ય દશા ઉત્પન્ન નથી થતી ત્યાં સુધી અવસ્થામાં અનંતુ કામ બાકી છે, જ્ઞાન અનંતુ બાકી છે, ચારિત્ર અનંતુ બાકી છે. અનંત ચારિત્ર પ્રગટ્યું નથી, અનંત જ્ઞાન પ્રગટ્યું નથી, અનંત પુરુષાર્થ પ્રગટ્યો નથી, પુરુષાર્થ અનંતો બાકી છે. એ અપેક્ષા એ પોતાને પામર કહે છે. એ પરિણામ પૂર્ણ પર્યાય અને અલ્પ પર્યાય વચ્ચેની સરખામણીની વાત છે. પણ દ્રષ્ટિને તો એવું કાંઈ નથી. શ્રદ્ધા તો એકલું પોતાનું પૂર્ણ પરમાત્મ તત્વને શ્રદ્ધીને સ્વીકારીને વળગીને બેસી ગઈ. પછી દુનિયા આખી હોય કે ન હોય એની સાથે શ્રદ્ધાને કાંઈ લેવા દેવા નથી. પોતાના પરમાત્મા સિવાય બીજાની એને કાંઈ પડી નથી. શ્રદ્ધાને ખુદ પોતાની પડી નથી, શ્રદ્ધાને શ્રદ્ધાની પર્યાયની પડી નથી. પછી બીજાને તો ક્યાંથી પડી હોય? એને પોતાને ભૂલીને એ પરમાત્માને વળગે છે એવું શ્રદ્ધાનું ગુણ વિષયક કાર્ય એવું છે. એનો ગુણ જ એવો છે, એ રીતે કાર્ય કરવાનો ગુણ છે એનો. ત્યારે જ્ઞાનનો વાંક વિષય જુદો છે આખો. અને એની અંદર તો જ્યારે જ્યારે જે જે વિષય જ્ઞાનમાં હોય ત્યારે ત્યારે તે પ્રકારે જ્ઞાનની પ્રધાનતાથી કથન આવે તો એમાં કાંઈ વિરોધાભાસ લેવાની જરૂર નથી એમ કહેવું છે. શું? કેમકે દ્રષ્ટિ એક કોરથી પૂર્ણ કહે અને જ્ઞાન બીજી કોરથી પોતાને પામર કહે તો આ તો વિરોધાભાસ થયો ને? કે તો કે નહીં, ખરેખર એમાં વિરોધપણું નથી. બંનેના વિષય ભિન્ન ભિન્ન છે ને એ રીતે વાત આવે છે એમ લેવું.
જ્ઞાનમાં સાહેબ દ્રષ્ટિનો વિષય અને જ્ઞાનનો પોતાનો સ્વયં વિષય, એટલે એનું લક્ષ્ય અને એનું જ્ઞાનત્વ, એ બંને જ્ઞાનની અંદરમાં જ
પામે છે ને? એમ છે કે જ્ઞાનમાં જે શુદ્ધનીનો વિષય છે એટલો દ્રષ્ટિનો વિષય છે અને જે લક્ષણો વિષય છે એટલો દ્રષ્ટિનો વિષય છે. જે જ્ઞાનમાં જે શુદ્ધનીનો વિષય છે એટલો દ્રષ્ટિનો વિષય છે અને જે લક્ષણો વિષય છે એટલો દ્રષ્ટિનો વિષય છે. એ સિવાયના બાકીના નયોનો જે વિષય છે તે દ્રષ્ટિના વિષય ઉપરાંતનો વિષય છે. એટલે એ સિવાય પણ બળો વિષય છે. જ્ઞાનનો વિષય છે એ બળો વિષય છે, જ્યારે દ્રષ્ટિનો વિષય તો એકલો શુદ્ધાત્મા સિવાય કાંઈ જ નથી. પોતાને નહીં અને બીજા કોઈને નહીં, વિષય જ નથી કરતી. એ તો બંને ગુણોનું કાર્ય પોતપોતાના ગુણ અનુસાર ધર્મ અનુસાર છે એમ બરાબર સ્પષ્ટ જાણ્યા પછી ક્યાંય વિરોધાભાસ ન આવે, પછી વિરોધાભાસ ન લાગે કે આમ કેમ વાત આવે એવું ન લાગે. શું એ ક્યાં અનુભવ વગર સમાધાન ન થાય. ફોગાનીજીના પત્રો લઈએ તો કે એક કોરથી એક બાજુથી દ્રષ્ટિના દ્રષ્ટિકોણથી જ્યારે વચન કહે છે ત્યારે એમ કહે છે કે હું તો ત્રિકાળી શુદ્ધ આત્મા છું, એક સમયની શુદ્ધ અશુદ્ધ પર્યાય હું નથી, એટલે પર્યાયમાં હું પણ આનો નિષેધ કરે છે. અને એકલું પોતાનું અસ્તિત્વ એક શુદ્ધાત્મામાં ગ્રહણ કરે છે. આ જ્યારે શ્રદ્ધાના દ્રષ્ટિકોણથી પોતે વાત કરે છે ત્યારે, અને એ જ્યારે પ્રમાણના દ્રષ્ટિકોણથી વાત કરે છે ત્યારે એમ કહે છે કે દ્રવ અને પર્યાયનો એક સાથ અનુભવ થવો, અને એમાં પ્રમાણનો વિષયભૂત જે દ્રવ છે એમાં હું પણ આવે છે. શું ત્યારે દ્રષ્ટિ હું પણ કરે છે એમાં પર્યાયને બાદ રાખીને કરે છે, નિશ્ચયને હું પણ કરે છે એમાં પણ પર્યાયને બાદ રાખીને કરે છે, અને પ્રમાણ હું પણ કરે છે ત્યારે પર્યાયને ભેળવીને કરે છે. હવે આ જે દ્રષ્ટિ અને નિશ્ચયના વિષયને તો મેળ ખાય છે, પણ દ્રષ્ટિને અને પ્રમાણને મેળ નથી ખાતો. શું ત્યારે દ્રષ્ટિને પ્રમાણને મેળ ભલે ન ખાતો હોય, બે જુદા જુદા ગુણ છે, પણ નિશ્ચય નહીં તો જ્ઞાનનો પર્યાય છે, અને પ્રમાણ પણ જ્ઞાનનો પર્યાય છે, અને બે અવિના ભાવી રહીએ. કોઈ દિવસ એ પ્રમાણ વગર નય ન હોય ને નય વગર પ્રમાણ ન હોય, અને છતાં ત્યાં વિરોધ નથી, અવિરોધ પણ છે. વિરોધ નથી, નિશ્ચય નહીં એમ કે છે કે હું વ્યવહારનો નિષેધ કરું છું. નિશ્ચય શું કે છે કે હું વ્યવહારનો જેટલો વિષય છે બધાનો નિષેધ કરીને નિશ્ચયનો આદર કરું છું, અને એવી રીતે નિશ્ચયનો આદર કરતા જે જ્ઞાન સમ્યક થયું તે જ્ઞાન પ્રમાણ થયું, અને એ પ્રમાણ જ્ઞાન પર્યાય સહિતના દ્રવ્યમાં હું પણ કરે છે. આવી એક જ્ઞાનના પરિણામની જે વિચિત્રતા છે, એ વિચિત્રતાને લઈને વગર અનુભવે સમાધાન થાય એવું નથી, વિરોધ ભાષે એવું છે. એમના પત્રોમાં એમણે એ વિષયનો વિરોધ પણ લેવાનો ઘણો પ્રયત્ન કર્યો છે, એ રીતે એમનું સામર્થ્ય ઘણું છે. પિસ્તાલીસમો પત્ર છે. આપ લોગો કી તત્વ કી સ્વયં કી રુચિ બઢ રહી હૈ 69 પાનો અથ તત્વ ચર્ચા મેં પ્રમોદ હોતા હૈ જો પત્ર મેં લિખા હૈ અબ તો સુનને સુનાને મેં ભી થકાન માલૂમ હોને લગે એસી પરિણતિ જાગ્રત હોને ચાહીએ સો નિત્ય સુખધામ સ્વક્ષેત્ર મેં અડિગ જમતે હી ઉત્પન્ન એકાંત સહજ સુખ મેં પ્રત્યક્ષ અનુભવ હોગા કુછ કરના કરાના નહીં હૈ માત્ર સ્વ અસ્તિત્વ મેં દ્રષ્ટિ પસાર કર એકાંતે થંબ જાના હૈ ધ્રુવ જ્ઞાનાનંદ મૂર્તિ અનંત ગુણો કી ખાન હું પરિણમન ક્રિયાએ સહેજ હો રહી હૈ પ્રતિ સમય નિત્ય વ ક્ષણિક દોનો ભાવો કા એક હી સમય સહજ અનુભવ વર્તતા રહે એસા પરમ ઉપકારી શ્રી ગુરુદેવ કા વાચ્ય હૈ સો અભ્યાસ નિરંતર વર્તો માત્ર ક્ષણિક વેદન હિ નહીં પ્રતિભાસો. ત્રિકાળીમાંથી પાછા પ્રમાણ ઉપર આવી ગયા, ઘણા અનેક પત્રોમાં એવી રીતે એમણે વાત લીધી છે. શું એટલે શું કેવું છે કે પરિણમન ક્રિયાઓ પરિણમનના સ્થાનમાં છે, ત્રિકાળી ત્રિકાળી સ્થાનમાં છે, ત્રિકાળીની મુખ્યતા છે, પરિણામ અપેક્ષાએ ત્રિકાળીની મુખ્યતા છે, કેમ કે છદ્મસ્થનું પરિણમન છે એટલે મુખ્ય ગુણ તો થવાનું જ. તો પરિણામોની અપેક્ષા એ ત્રિકાળીની મુખ્યતા છે. પરિણામનો અનુભવ હોવા વેદન હોવા છતાં તે ગૌણ છે, મુખ્ય નથી પણ એ ગૌણ છે. પણ અનુભવમાં તો પર્યાયનું વેદન આવતું હોવાથી પ્રમાણનો વિષય ઊભો થઈ જાય છે, અને પ્રમાણ ત્યારે પ્રમાણપણાને પામે છે કે ત્રિકાળી મુખ્ય રહે. તો જો ત્રિકાળી મુખ્ય ન રહે તો પ્રમાણ પ્રમાણપણાને પામતું નથી. તો આ રીતે આખું જળવાઈ રહીએ તો પરિણામ સમ્યક છે, અને નહીતર ગડબડ થયા વગર રહે નહીં ક્યાંય ને ક્યાંય. આમ છે મુખ્ય ગુણ તો સહેજે અનિવાર્યપણે હોય જ છે. છદ્મ સાજ્ઞાન જ્ઞાન મુખ્ય ગુણ જ્ઞાન માં થાય છે, મુખ્ય ગુણ જ્ઞાન માં થાય છે. ત્રિકાળીની જ મુખ્યતા રહે જ્ઞાનમાં, અને એક સમયના પરિણમને આનંદ પ્રગટો, અપૂર્વ આનંદ પ્રગટો હોય તો પણ ગૌણતા રહે, એ સહજપણે મુખ્ય ગૌણ એમ જ રહે. છતાં અનુભવ આનંદ નો હોય, અનુભવ ત્રિકાળીનો ન હોય, હું પણ અને અવલંબન ત્રિકાળીનું હોય, આનંદમાં હું પણ કે એનું મુખ્ય પણ હોય એને એવી રીતે સ્થિતિ સ્થાપકતા રહે છે, નહીતર બેલેન્સ આઉટ થઈ જાય. બેલેન્સ ના રહે શું
બીજી એવી વાત હતી કે સમ્યક દ્રષ્ટિએ આનંદ મૂર્તિ ઉપર લક્ષ્ય હોય છે અનુભવના કાળે.
લક્ષમાં ઉપયોગ ત્યાં ઉપયોગ ફરે છે, લક્ષ ફરે છે એટલે ત્યાં ઉપયોગ ફરે છે. ઓલું જે લક્ષ છે એ નથી ફરતો, જે લક્ષ બંધાઈ ગયું છે ને એ તો ક્યારે ફરે જ નહીં. તો વિકલ્પમાં હોય કે નિર્વિકલ્પમાં હોય એ તો એક લક્ષ એક ધારું જ ચાલે છે, પણ ઉપયોગ ફરે છે. અને ઉપયોગ ફરવાનું કારણ પુરુષાર્થની અલ્પતા છે, પુરુષાર્થની અલ્પતા છે, અને સરાગતાનો સદભાવ છે. જ્યારે શુદ્ધોપયોગમાં છે ત્યારે પણ અબુદ્ધિપૂર્વકનો રાગ ચાલુ છે. પૂર્ણ પરિણમન નથી શુદ્ધ પરિણમન, શુદ્ધોપયોગમાં પૂર્ણ શુદ્ધ પરિણમન નથી, ત્યારે પણ અબુદ્ધિપૂર્વકનો રાગ ચાલુ છે. અને જે પુરુષાર્થ સ્વરૂપમાં એકાગ્રતા થઈ રહી છે, વર્તી રહી છે, એ પુરુષાર્થ અલ્પ માત્રામાં છે. પુરુષાર્થ ગુણની જે પૂર્ણ પર્યાય, જેને અનંત પુરુષાર્થ કેવળ જ્ઞાનમાં કાળમાં લઈએ છીએ, અનંત ચતુષ્ટયનો, એથી અનંત ગુણ વિશિષ્ટ છે. એના પ્રમાણમાં ચોથા ગુણ સ્થાનનો સ્વરૂપ એકાગ્રતાનો શુદ્ધોપયોગનો પુરુષાર્થ અનંતમાં ભાગે છે, એટલો અલ્પ છે. એટલે એનું કાર્ય પણ એની મર્યાદામાં થાય છે, એટલે એકાગ્રતામાં ટકી નથી શકતો જીવ. એ પોતાના પુરુષાર્થની કચાશ છે, એને પુરુષાર્થની કચાશ કહેવાય. વિપરીતતાની પણ કચાશ, પુરુષાર્થ વિપરીત નથી પણ કચાશ છે એની અંદર, અને કચાશ છે એટલે એને પાછો રાગની વિકલ્પની શરૂઆત થઈ જાય છે ફરીને, એમ કારણ છે. ના, લક્ષ કાયમ રહે છે. હા, લક્ષ કાયમ રહે, લક્ષ તો ફરે જ નહીં. લક્ષ ફરે તો પરિણતિ ન રહીએ અને દશાએ ન રહીએ. શું લક્ષ તો ગમે તે કાર્ય કરતા એક જ લક્ષ રહે છે. શું આ દ્રષ્ટિમાં નથી, આ દ્રષ્ટિની સજ્જાઈમાં લીધું છે. મન મહિલાનું વાલા ઉપરે બીજા કામ કરંતરે, તેમ શ્રુત ધર્મે દ્રઢ મન રહે જ્ઞાન ક્ષેપક અંતરે. એટલે એ જ્ઞાન જેમ એક જ લક્ષ બધે ગમે એ કામ કરે ને, લક્ષ તો એક જ રહે. એમ સંસારના કાર્યો કરે કે તત્વજ્ઞાનનો શાસ્ત્ર વાંચે, ચિંતન મનન ગમે તે કરે, એક શુદ્ધાત્માનું જ લક્ષ્ય રહે. કેમ કે સુખધામી છે, જ્યાં સુખ હોય એનું લક્ષ્ય રહે. પૈસાનું લક્ષ્ય રહે છે કેમ કે અહીંયા સુખ છે, માયનું છે. તો લક્ષ્ય રહેવાનું કારણ શું છે કે સુખનો નિશ્ચય. પછી ભલે ભ્રાંતિગત પણ સુખનો નિશ્ચય થયો હોય, તે પદાર્થનું પણ જો લક્ષ્ય ન છૂટે તો પછી નિર્ભ્રાંત દશામાં જે લક્ષ્ય થાય અને ખરેખર સુખનું ધામ ને સુખની ખાણ હોય એનું લક્ષ્ય ત્યાં પછી છૂટવાનો ક્યાં પ્રશ્ન રહે છે કે એને લક્ષ્ય ન છૂટે. શું એક વખત નિશ્ચય થઈ જવો જોઈએ, નિશ્ચય થાય પછી લક્ષ્ય ન છૂટે. શું લક્ષ્ય એટલે ત્રિકાળીનું જ્ઞાનમાં લક્ષ્ય રહે છે એને
લક્ષ્ય.
એ તો ઉપયોગ ફરે છે, લક્ષ્ય નથી ફરતો એને. પછી એમ કે આના ઉપર લક્ષ્ય ગયું, પણ ખરેખર ત્યાં લક્ષ્ય ઉપયોગના સ્થાનમાં છે. વિકલ્પમાં આવ્યો અને પર પદાર્થ ઉપર લક્ષ્ય ગયો એમ કેવું છે, ત્યાં ઉપયોગ ગયો છે, ઓલું લક્ષ્ય નથી ફેર્યું. જ્ઞાનનો પર્યાય છે, ઉપયોગ છે, જ્ઞાનનો પર્યાય છે. પણ એને કોઈ વાર લક્ષ્યના નામથી પણ બતાવવામાં આવે છે, જો ત્યાં લક્ષ્ય ગયું ને એટલે એ બાજુ એનો ઉપયોગ ગયો. પણ એ લક્ષ્ય એટલે ઓલું લક્ષ્ય ફરી ગયું છે એમ નથી કહેવું. શું લક્ષ્ય શબ્દ છે ને એ બહુ વિશાળ અર્થમાં વપરાય છે. તમે બોલ્યા ખરા, પણ મારું લક્ષ્ય નહોતું એટલે મને ખ્યાલ નથી તમે શું બોલ્યા. એ તમે કંઈક બોલ્યા ખરા, પણ મારું લક્ષ્ય નહોતું. લક્ષ્ય નહોતો એનો અર્થ કે મારો ઉપયોગ નહોતો એમ. ઠીક, આત્માનો આપણે શાસ્ત્ર વાંચીએ છીએ, અધ્યાત્મ શાસ્ત્ર વાંચીએ છીએ, બરાબર. તો અધ્યાત્મ શાસ્ત્ર વાંચતા આત્માનું જ્ઞાન નહીં થવાનું કારણ શું, કે લક્ષ્ય નથી આત્મા ઉપર, નિશ્ચય નથી આત્માનો, લક્ષ્ય નથી આત્માનું. માટે આત્માનું શાસ્ત્ર વાંચવા છતાં આત્માનું જ્ઞાન નથી થતું એનું કારણ એ છે કે લક્ષ્ય નથી. અને એ તો કહ્યું 15મી ગાથામાં કે સામાન્યનો આવિર્ભાવ ક્યારે થાય, કે લક્ષ્ય હોય તો. શું ગુરુદેવ શ્રી પ્રવચનમાં બહુ સ્પષ્ટ કર્યું છે, ગાથામાં તો મર્યાદિત વાત આવે, પણ પ્રવચનમાં બહુ સ્પષ્ટ કર્યું છે. અને એટલા માટે લક્ષ્યનો વિષય સહજપણે ખોલવો રહી ગયો છે અમૃતચંદ્રાચાર્યને, એટલે પરિશિષ્ટમાં એમણે ઉપાડી એ વાત વિસ્તારથી ઉપાડી, લક્ષ લક્ષણની ચર્ચા કરીને, કે આ વાત તો રહી જાય છે. આખા સમયસરની ટીકામાં લક્ષની વાત જ કહેવાની રહી જાય છે. માટે આત્માને ઓળખવો હોય તો એનું લક્ષ લક્ષણની ચર્ચા માંડીને પોતે એ વાત કરી, એ વાતમાં સ્પેશિયલ પ્રકરણ લીધું ત્યાં આગળ. પણ સંક્ષેપમાં આવે ને એટલે ધ્યાન ન જાય, ધ્યાન ન જાય, ધ્યાન ન જાય. એમ તો નિર્ણયનો વિષય આવ્યો અહીંયા 144માં, કે પ્રથમ તો જ્ઞાન સ્વભાવી આત્માનું શ્રુત જ્ઞાન વડે નિશ્ચય કરવો જોઈએ. એ નિશ્ચય કરવો છે ત્યાં લક્ષ્ય કરવાની વાત છે, ઓળખાણ કરવાની વાત છે. ગુરુદેવ પ્રવચનમાં વિસ્તારથી લીધી વાત, પણ ત્યાં સંક્ષેપમાં એક જ લીટીમાં આવી ગઈ વાત. એટલે એમને પોતાને શાસ્ત્રની ટીકા પૂરું કર્યા પછી તરત જ ખ્યાલ ગયો છે કે આ તો કેટલીક વાતો રહી જાય છે, ખોલવી જ રહી જાય છે. એમને પરિશિષ્ટમાં ખોલે છે એમને. કહેવાયું છે છતાં વિશેષપણે કહેવા યોગ્ય છે એનું નામ પરિશિષ્ટ છે. સંક્ષેપમાં કહેવાયું હોવા છતાં વિશેષપણે કહેવા યોગ્ય છે એમ કહીને પરિશિષ્ટ લખ્યું છે એમણે. શું એટલે પર્યાયના દ્રષ્ટિકોણથી વાત થાય તો બીજી રીતે વાત થાય, દ્રવ્યના દ્રષ્ટિકોણથી વાત થાય તો બીજી રીતે વાત થાય, અને બંનેમાં જુદો જુદો વિરોધ વિષય દેખાય છતાં અવિરોધપણું છે, વિરોધપણું નથી. ચારસો पर्याय नई घड़नी नहीं है। इधर अंतरदृष्टि होते पड़ी है सो प्रकट हो जाती है। शक्ति रूप के योग्यता रूप छे ये आ विषय धवल नो छे। धवल मां आ विषय वीरसेन स्वामी ए घणी जगह लीधो छे। विमोचन जी धवल वाचेला तो गुरुदेव पासे आनी चर्चा काढता। आपण आ विषय पण अपना विद्वानों ने घर नती बेसते केम के अपने त्या आ विषय पहला बहु खुलो नहीं। गुरुदेव ए विषय ने खुलो नहीं। गुरुदेव ना ज्ञान में बधु है केम के धवल वाँचा है। विमलचंद जी खोलो पछी पोते थोड़ो रस लीधेलो ए चर्चा में अने ए चर्चाओ जरा ठीक ठीक चालेली। हवे आपणे त्यां तो शुं छे के गुरुदेवे जे कह्युं ए एमने पकड्युं होय के आत्मा तो शुद्ध ज छे अने त्रिकाल शुद्ध छे। आत्मा त्रिकाल शुद्ध ज छे। अंदर अंदर अशुद्धता छे ज नहीं तो के पण तो पछी अशुद्धपणानी पर्याय तो अंदर पोते प्रगट करे छे। चारित्र गुण ने पर्याय में राग थियो पण चारित्र गुण में राग न तो ने थियो क्या थी। राग छे चारित्र गुण ने पर्याय छे। चारित्र गुण तो यथाख्यात चारित्र रूपे परिणमवु एनो स्वभाव छे। केवो बारमा गुण स्थाने जे यथाख्यात चारित्र प्रगट थाय एवो परिणमवानो एनो स्वभाव छे। अल्पपणे परिणमवानो एनो स्वभाव नथी। અલ્પ વિતરાગતાથી માંડીને બાકીના જેટલા વિતરાગતાના ભાંગા સાધક દશાના છે તે ચારિત્ર ગુણના સ્વભાવમાં નથી। જેટલું અલ્પપણું છે એટલો વિભાવ છે અને વિપરીતતા છે એ તો રાગ છે અને એ વિભાવ છે। બે પ્રકારની વિભાવતા છે શું તો પછી આ ક્યાંથી થાય છે ક્યાંથી એ વિશે વીરસેન સ્વામીએ ધવલમાં બહુ ખોલો છે। ધવલા વિમોચનજીની નજર સારી પડે છે અને એ વાત સ્પષ્ટ છે પણ આપણા વિદ્વાનોને આ વાત હજી નથી સમજાતી કે કારણ કે ઓલું શુદ્ધ છે શુદ્ધ છે શુદ્ધ પ્રકૃતિ છે દ્રવ શુદ્ધ છે ગુણ શુદ્ધ છે દ્રવ શુદ્ધ છે ગુણ શુદ્ધ છે। પર્યાય નીકળી ક્યાંથી? રાગની પર્યાય ક્યાંથી નીકળી? સંસારની પર્યાય ક્યાંથી નીકળી? શું સંસાર તો છે નહીં દ્રવ્યમાં? ગુરુદેવ એમ કહેતા આપણા લોકો નથી પકડાતો કે પણ છે કે આ વસ્તુ સ્થિતિ છે યોગ્યતા રૂપે શક્તિરૂપ યોગ્યતા છે એ સુગાનીજીએ લીધું છે। જ્ઞાન થાય એને તો બધું ખબર પડે છે એને કઈ શાસ્ત્ર ધવલ વાંચવાની જરૂર નથી। શું જ્ઞાન થાય એને તો બધી ખબર પડે છે ને એમણે લીધું છે। બે ત્રણ જગ્યાએ આ વાત આવે છે આવી વાત બે ચાર જગ્યાએ આવે છે હા એમાં એ જ વાત આવે છે કે રિસીવ કરવા ગયા છેલ્લી વખત આવ્યા ત્યારે રાજકોટ ઉપર થઈને આવ્યા હતા મુંબઈ આવ્યા એ બધાને ખબર પડે એટલે એ લોકોએ મુંબઈ કોલ કર્યો રાજકોટ વાળાએ કે બે એક વર્ષથી પરિચયમાં આવી ગયા હતા લાલુભાઈને એટલે લોકોનો વિચાર થયો કે આપણે અહીંયા બોલાવીએ કે વાંચન કરાવી અહીંયા ત્યાંથી મુંબઈ કોલ કર્યો કે શું પ્રોગ્રામ છે તો હું ભાવનગર ઉપર થઈને સોનગઢ આવું સામાન્ય રીતે તો આવવાનો મારો પ્રોગ્રામ હોય છે મુંબઈ આવે તો છેલ્લા વર્ષોમાં ભાવનગર ઉપર થઈને આવે મુંબઈ આવે એટલે પછી એરોપ્લેનમાં જ આવતા હતા શું તો એમ નહીં આ વખતે તો મેં રાજકોટ ઉપર થઈને આવો પછી આપણે બધા સાથે સોનગઢ જશું પછી આવ્યા બધા સોનગઢ સાથે આવ્યા હતા ત્યાંથી રાજકોટથી બે ત્રણ ગાડી લઈને રિસીવ કરવા ગયા ત્યારે લાલુભાઈને ભેટી પડ્યા હવે એમની પ્રકૃતિ આમ ઠરેલી હતી જરા આવી રીતે બહુ એકદમ લાગણીવશ થઈને કોઈ પ્રક્રિયા કરવાની એમની આમ ઠરેલ હતા જેમ બેન્સરે ઠરેલ છે એમ આમ ઠરેલ હતા એકદમ બહુ લાગણીવાળા દેખાય નહીં ક્યારે પણ એ વખતે લાગણીમાં આવ્યા તો એ એમને એ અધ્યાત્મ આવી વાત કરી છે આ વિજ્ઞાનની વાત કરી છે કે યોગ્યતા તો એ બહાર આવી ગઈ શું જે યોગ્યતા હતી એ બહાર આવી ગઈ પડી હતી બહાર આવી ગઈ પર્યાય પડી હતી બહાર આવી ગઈ એ લેવાનું કારણ એ છે એ બોલ લેવાનું કારણ એ છે કે જો આ પર્યાયનું કેટલું સૂક્ષ્મ જ્ઞાન છે શું એટલે એ વાત લીધી છે આમ ઉપર ઉપરથી સામાન્ય દેખાય કે આ એક પ્રાસંગિક વાત કેમ લીધી પણ પ્રસંગની અંદર હા लगाव प्रधान होकर चेष्टा करना ऐसी मेरी प्रकृति नहीं है, फिर भी कोई योग्यता पड़ी होगी, जे मैं पर्याय पड़ी हुए से ना, योग्यता पड़ी होगी जो अपने स्वकाल में बाहर आ गई, एनो स्वकाल से आ क्रम बजाया था, क्रमबद्ध ने आ योग्यता पड़ी बे ज्ञान आम आ जाए શું એટલે પછી આના ઉપર વધારે સ્પષ્ટતા કરી હા કે એસી યોગ્યતા વર્ષ ભાઈ શ્રી રાજકોટ કે હવાઈ અડ્ડે પર શ્રી લાલચંદભાઈ કે ગલે લગા કર મિલે થે દ્રવ્ય પર્યાય પરિણમન શક્તિરૂપ યોગ્યતા હોતી હૈ જો અપને સ્વકાલ મેં પ્રગટ હોતી હૈ ઉક્ત વચન મેં એસા દ્રવ્યાનુયોગ કા સિદ્ધાંત સ્પષ્ટ હોતા હૈ એટલે ઉપરની વાત એ દ્રવ્યાનુયોગનો સિદ્ધાંત સ્પષ્ટ કરવા માટે લીધી છે છે પ્રાસંગિક વાત પણ એ બોલ્યા છે એવી રીતે સોનગઢાવીને એ વાત કરી હા સોનગઢ એમની રૂબરૂમાં કોઈ વાત કરી એટલે એમણે સ્પષ્ટીકરણ આપ્યું એ વાત ઉપર કે હા એસે તો મેરે કોઈ લગાવ પ્રધાન ચેષ્ટા કરને કે પ્રકૃતિ નહીં હૈ યોગ્યતા પડી તો અપને સ્વકાલ મેં બહાર આ ગઈ કે વિકારી હો કે અવિકારી હો પર્યાય પણ એના સ્વકાળે પ્રગટ થાય શું એના સ્વકાળે પ્રગટ થાય છે એ યોગ્યતા રૂપ છે એને પર્યાય પરિણમન શક્તિ કહી છે રાજમલજી એને પર્યાય પરિણમન શક્તિ કહી છે 116માં કળશની ટીકામાં રાજમલજી એ વાત લીધી છે પર્યાય પરિણમન શક્તિ ના માલ છે કળશ ટીકામાં છે એ વાત કેવો છે વસ્તુ સ્વભાવ કે કોઈ પણ કાળે જીવ દ્રવ પોતા સંબંધી જે રાગ દ્વેષ મોહરૂપ અશુદ્ધ પરિણામ તેમના કારણ પણ આ રૂપ પરિણમતું નથી. શું છે આવો દ્રવ નો શુદ્ધ સ્વભાવ છે કે રાગદ્વેષ રૂપે પરિણમે એનું કારણરૂપ સ્વભાવ નથી. યોગ્યતા છે પણ સ્વભાવમાં કારણ નથી. યોગ્યતા કારણ હોવી એક વાત છે ને સ્વભાવ કારણ હોવો બીજી વાત છે. કારણ કે સ્વભાવ ત્રિકાળી છે, યોગ્યતા ક્ષણિક છે એટલે સ્પષ્ટતા કરે છે પોતે કે એવું તો કારણ પણ તો નથી. તો કે ભાવાર્થ એમ છે કે દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે, એક ત્રિકાળી ઉપાદાન અને એક ક્ષણિક ઉપાદાન એમ કરીને વાત લેવી છે. દ્રવ્યના પરિણામનું કારણ બે પ્રકારનું છે, એક ઉપાદાન કારણ છે, એક નિમિત્ત કારણ છે. અહીંયા તો ઉપાદાન નિમિત્ત અંતર બાહ્ય બે કારણ છે. ઉપાદાન કારણ હવે ઉપાદાન કારણની વાત કરે છે એમાં આ વાત કરે. ઉપાદાન કારણ એટલે દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણમન શક્તિ. શું દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણમન શક્તિ તે તો જે દ્રવ્યની તે દ્રવ્યમાં હોય છે એવો નિશ્ચય છે. નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થવાથી અન્ય દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે તો તે તો જે દ્રવ્યનો જે દ્રવ્યમાં હોય છે અન્ય દ્રવ્ય ગોચર હોતો નથી એવો નિશ્ચય છે. એમ કે માટીને ઘડાની પર્યાયમાં ઉપાદાન કારણ માટીમાં ઘટરૂપ પરિણમન શક્તિ છે, પરિણમવાની શક્તિ છે એટલે શક્તિ એટલે યોગ્યતા છે અહીંયા. અને નિમિત્ત કારણ કુંભાર ચક્ર દંડ ઇત્યાદિ છે 12માં. તેવી રીતે જીવ દ્રવ અશુદ્ધ પરિણામે મોહરાગ દ્વેષ રૂપે પરિણમે છે તેનું ઉપાદાન કારણ છે જીવ દ્રવમાં અંતર્ગર્ભિત વિભાવ રૂપ અશુદ્ધ પરિણમન શક્તિ. આટલી શબ્દ આટલી વાત લીધી છે. હા ક્ષણિક ઉપાદાન માં શું છે કે પ્રગટ પર્યાય ને પણ ક્ષણિક ઉપાદાન કે છે, અને એની જે પરિણામવાની યોગ્યતા છે એ પણ ક્ષણિક ઉપાદાન છે. એ અંદર ગર્ભ દ્રવ્યમાં ગર્ભિત છે, ઓલી પર્યાયમાં પ્રગટ છે, આ દ્રવ્યમાં ગર્ભિત છે. એ વાત એમણે 175 માં કરી છે. હા, 175 માં કરી છે. ગુરુદેવ બે કહેતા ને, એક ક્ષણે ઉપાદાન અને નિત્ય ઉપાદાન ની ચર્ચા તો ગુરુદેવે બહુ કરેલી છે. ચાલે તો ચાલે. પ્રશ્નોત્તર માળામાં તો ઘણી વાત છે, પ્રશ્નોત્તર માળામાં તો ઘણી વાત છે. એ તો આ છે ને પ્રશ્નોત્તર માળામાં સત લક્ષણમ દ્રવ્યમ, પછી દ્રવ્યના ચાર પ્રકાર લીધા છે ને, દ્રવ્યની પરિભાષા ચાર પ્રકાર, સત લક્ષણમ દ્રવ્યમ અને ઉત્પાદ વિધ્રુમ યુક્તમ સત નહીં પણ દ્રવ્યના ચાર લીધા છે ને, ગુણ પર્યાય વત દ્રવ્યમ. હા, ગુણ પર્યાય વત દ્રવ્યમ કરીને દ્રવ્યને ચાર પ્રકારે પરિભાષા લીધી છે, અનુભવ પ્રકાશમાં છે જ ને. પ્રશ્નોત્તર માળામાં છે, અચિત વિલાસમાં છે ઘણું કરે. ગુણ દ્રવ્યમ વત દ્રવ્યમ દ્રવ્યત્વ યોગાત દ્રવ્યમ, અચિત વિલાસ ના પેલા પેલું જ પ્રકરણ છે આ. દ્રવ્ય અધિકાર, પેલો દ્રવ્ય અધિકાર એમણે લીખો છે. અને દ્રવ્યમ સત લક્ષણમ, આ ચાર પ્રકારે દ્રવ્યની વ્યાખ્યા કરી, અને ચારેમાં અવિરોધ છે એમ પોતે વિવેચનમાં સાબિત કર્યું છે દીપચંદજીએ. દીપચંદજીનું સિદ્ધાંત જ્ઞાન બહુ સૂક્ષ્મ હતું, એક અનુભવ જ્ઞાન અને સિદ્ધાંત જ્ઞાન, નિર્મળતા બહુ હતી, ગજબ કામ કર્યું છે. આ ગુણ સમુદાયો દરમિયાન નડે છે, એટલે એ તો મારે પછી પ્રત્યક્ષ ચર્ચા થઈ હતી. મેં કીધું આ ગુણ સમુદાયો દરમિયાનમાં શું વાંધો છે, અને બરૈયાજીને આપણે પ્રશ્નોત્તર માળામાં છે આ વાત, અને ગોપાલદાસજી બરૈયાને તો આપણે માન્ય રાખીએ છીએ. શું તો કે હા છે તો ખરું, કે છે તો ખરું, એમની પંચાધ્યાયીમાં છે, પંચાધ્યાયીમાં શરૂઆત જ નથી કરી છે ગુણ સમુદાય દરમિયાનમાં. પંચાધ્યાયી તો એવો ગ્રંથ છે કે એ તો સમયસાર જેવો સિદ્ધાંત ગ્રંથ છે, એને તો ના જ પાડી શકાય એવું નથી, તો પછી આ કેમ આમ હાલે છે. પછી ઉત્તરો દીધો, સોલિડ વાત છે એ તો શાસ્ત્રની, એકદમ આ ઓથેન્ટિક વાત છે એ તો. પંચાધ્યાયી એટલે હું ઓથેન્ટિક કહેવાય એ તો એકદમ. એમાં શું થયું કે ગૂંચવાણા હતા જરા, એ થોડો પત્ર વ્યવહાર ચાલ્યો હતો રવાણી સાથે, રવાણી પ્રશ્નો પૂછાવ્યા હતા, બધાને લેખિત જવાબ આપ્યા છે, વાક્યમાં આવું પૂછે છે અને બેસતું નથી, ના પાડે છે, એનો પોતાનો અભિપ્રાય લખ્યો હતો કે આ ખોટું બરાબર નથી, કે આ ગોપાલદાસજી બરૈયાનું બરાબર નથી એમ લખેલું. ગોપાલદાસજી બરૈયાનું બરાબર નથી માનો, કે આપણે તો અત્યાર સુધી બરાબર માનતા આવ્યા છે, પણ પંચાધ્યાયનું શું કરશો, શું પછી સ્તબ્ધ થઈ ગયા. ગોપાલદાસજી એટલા આધારભૂત ન કહેવાય જેટલા પંચાધ્યાયી નો આધાર લેવાય એનો. ઘણા પ્રશ્નો પૂછાયા હતા એને, પરીક્ષા તો કરે ને માણસ, ઘણા પ્રશ્નો આડાવડા પૂછાતા, બધાના જવાબ આવ્યા અને લખિત પોઈન્ટ વાઇઝ સ્પષ્ટ કરી કરીને. એ કે ફોદો નથી કાઢ્યો, પત્ર વ્યવહાર બંધ કરી દીધો, ફોદો નથી કાઢ્યો, પછી ઉત્તર આપ્યા પછી ફોદો નથી કાઢ્યો. નેત્રી તો બહુ ફોદા કાઢે, એવું મગજ છે થોડું, હું એમાં કઈ જગ્યા નથી રહેવા દેતી. એમાં આ એક હતું કે દ્રવ્યમાં જે પર્યાય પડી છે એ નથી બેસતો, અને એની ચર્ચા પણ કરી છે, એ બીજા પત્રોમાં છે, એની ચર્ચા કરેલી છે. જો દ્રવ્યમાં પર્યાય પડી હોય ને એના સ્વકાળે બહાર આવે તો ક્રમગત સિદ્ધ થઈ જાય છે, અને દ્રવ્યમાં પડી હોય ને એના સ્વકાળે બહાર આવવાની હોય તો પુરુષાર્થ કરીને વિભાવને ટાળવો એ વાત નહીં રહે. અને એમ તો એમ છે કે પુરુષાર્થ કરીને વિભાવને ટાળી શકાય છે, આત્મા અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે તો પછી અંદર પડી હોય એનું શું કરવું? શું માટે આ સિદ્ધાંત ખોટો છે, બેસતો નથી. શું તો પછી એની અમે એક વાત મૂકી કે એક સર્વજ્ઞ કેવળ જ્ઞાની એમ જોઈ શકે છે કે આ જીવને 10 વર્ષ પછી આ પ્રકારનો રાગ થવાનો છે, એમ જોઈ શકે છે કે નહીં અત્યારે? હે, તો એ જોયું, એ સામે જ્ઞેય હતું ને જોયું કે જ્ઞેય નહોતું ને જોયું? કેવી રીતે જોયું? સર્વજ્ઞ ના જ્ઞાનમાં જ્ઞેય આવ્યું તો જાણ્યું કે જ્ઞેય આવ્યા વગર જાણ્યું? એ વિષય ધામે નહોતો ને જ્ઞાન થયું? કેવી રીતે નક્કી કરશો? હાલે હું નથી આમાં, સર્વજ્ઞ ને લાવો એટલે વાત પૂરી થઈ જાય. પછી જ્યારે કોઈ જીવનું અર્ધ પુદગળ પરાવર્તન પરિભ્રમણ બાકી રહે છે ત્યારે આ ત્યારે તે સમ્યક્ત્વને પામવાને યોગ્ય થાય છે, સમ્યક્ત્વને ઉપજવાને યોગ્ય થાય છે. અને એ જીવ ક્યારે મોક્ષે જશે તેની નોંધ કેવળ જ્ઞાનમાં છે, બરાબર છે? હવે માનો કે આ જીવ આજથી 5મા ભવે કે 10મા ભવે મોક્ષે જશે તો પછી એને આજે આજે મોક્ષે જવું હોય એવો પુરુષાર્થ ઉપાડવો હોય તો એને કેવળ જ્ઞાનની બાધાઓ આવી જવાની છે? એવી પ્રશ્ન જ નથી ત્યાં. કેવળ જ્ઞાનીએ આખું દ્રવ્ય જાણ્યું છે તો એને સમય સમયની એના ગુણધર્મો પ્રમાણે કેવી પર્યાય થશે એ બધું જાણ્યું છે. એના દ્રવ્ય ગુણ પર્યાયને અને એના ધર્મનું ઉલ્લંઘન કરીને એ દ્રવ્ય આજે ને આજે મોક્ષેવ્યો જાય એ કેવી રીતે બનવાનું હતું? કોઈ રીતે ન બને, એનું વિજ્ઞાન તૂટી જાય છે, તો વસ્તુનું સ્વરૂપ તૂટી જાય છે ત્યાં. માટે બરાબર છે, એમાં પુરુષાર્થ બાધા આવતી નથી, એ એવો જ પુરુષાર્થ કરશે, એવા જ પ્રકારે પુરુષાર્થ કરશે એમ છે. એ બધું સ્વીકાર આવે છે, પુરુષાર્થમાં બાધા આવતી નથી. પણ જેને કૃત્રિમ કરું કરું નો પુરુષાર્થ કરવો છે કે નહીં આજે ને આજે કરી લઉં, નહીં આજે ને આજે હું પુરુષાર્થ કરી લઉં, એ પુરુષાર્થનું સ્વરૂપે નથી અને એ રીતે કોઈ દિવસ કાર્ય સિદ્ધ થતું પણ નથી. બે વાત ભેગી છે, એટલે એને વસ્તુના સ્વરૂપને ખબર નથી. સુગાનીજી આવી બધી સૂક્ષ્મ વાતો કરી છે. એક બહુ સરસ મુદ્દો 471 માં એ નીકળે છે આમાં કે જ્યારે પર્યાય નવી ઘડવાની નથી અને તારી પર્યાય શું જે કાળે જે યોગ્યતા હશે એ રીતે બહાર આવી જશે તો પછી તારે પર્યાય ઉપર દ્રષ્ટિ રાખવાનો પ્રશ્ન જ રહેતો નથી. આખો પર્યાય દ્રષ્ટિ ઉડાડી છે આમાં તો. પર્યાયની યોગ્યતાને સ્વકાળ સાબિત કરીને પર્યાય દ્રષ્ટિને ખલાસ કરી નાખી છે. વસ્તુ તો જે જે દ્રવ્ય જે સ્વરૂપે છે એ તું જો ને, પર્યાયની તું ચિંતા શું કરવા કરે છે? તો કોઈ પર્યાય તારે બનાવવાની નથી, અંદર શક્તિરૂપે પડી છે, એને એનું તારે કંઈ ઘડતર કરવાનું નથી, શક્તિરૂપે પડી છે, એના સ્વકાળે બધી બહાર આવવાની છે. તું દ્રવ્ય સ્વરૂપે છો એ દ્રષ્ટિ માલિન છાનો માનો બે જાને, દ્રવ્યને વળગીને બે જાને, તું શું કરવા પર્યાયને માથાકૂટમાં ઉતરસ? તો બગડશે તારે કાર્ય તો નહીં થાય, બગડશે ઉલટાનું. એ કેરી ખાકટી આવી હોય ને ત્યાં પાણીને ડોલ લટકાવે એટલે બગડી જાય, બીજું શું થાય? મોટી થાય કે બગડી જાય? બગડી જાય ઉલટાની. એ તો બરાબર છે, નવી નવી અવસ્થાનો પ્રગટ થવો, તો દરેક સમયે નવી નવી પ્રગટ થાય છે. હવે એને કારણ કાર્યનો કોઈ સિદ્ધાંત છે કે નહીં એમ લેવું છે અહીંયા, શું? કેમ કે બધી એક સરખી તો થતી નથી, ભિન્ન ભિન્ન પ્રકારની થાય છે, તો એક પર્યાય આવી બીજી પર્યાય આવી કેમ? કાર્ય કારણ વગર તો કોઈ કાર્ય છે નહીં જગતમાં, પર્યાય એક કાર્ય છે, કારણ વગર કાર્ય છે કે નહીં? કારણ વગર કોઈ કાર્ય છે નહીં, તો કારણ બે છે, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. ઉપાદાનમાં એની પર્યાય પરિણમન શક્તિ એનું ઉપાદાન કારણ છે. જો સ્વભાવ હોય તો સંસાર કોઈનો મટે નહીં, જો વિકાર થવો એ જીવનો સ્વભાવ હોય તો કોઈનો સંસાર મટે નહીં. આ સીધી વાત છે, સંસાર તો અનંતનો મિત્ર છે, અને જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થાય છે એને સંસાર રહિત સ્વભાવનું જ્ઞાન થાય છે, અને પોતાનો વિભાવ મટી જશે એનું પણ એને પ્રતીત થઈ જાય છે. એ બધું ક્યાંથી થાય છે? કે સ્વભાવમાં નથી એ વાત નક્કી છે, અને છતાં થાય છે તો એનું પણ કારણ છે. અધરથી થાય છે એમ નથી, અધરથી થાય તો ગમે ત્યારે ગમે તેવી થાય એવું નથી, એનું પણ વિજ્ઞાન છે. એક એક સમયનું અને એક એક સમયની પર્યાયનું અને એક એક સમયની પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદનું વિજ્ઞાન છે જૈન દર્શનમાં. જૈન દર્શન એ એક ચોખ્ખું વિજ્ઞાન સિવાય બીજું કઈ નથી એમ કહીએ તો ચાલે, શું? પ્યોર સાયન્સ, બીજું કઈ નથી. એક એક સમયનું જીવ પૂતગળની પર્યાયો અને એના એક અનંતમાં અવિભાગ પ્રતિષેધનું એની અંદર વિજ્ઞાન રહેલું છે, ચોખ્ખે ચોખ્ખું વિજ્ઞાન છે તે વિશે. સર્વજ્ઞને સ્વીકારમાં, એ સર્વજ્ઞના સ્વીકારમાં બધું આવી જાય છે. એટલે તો ગુરુદેવ ક્યાં સુધી લેતા કે એક રાયના બટાટાના સોયના મણી જેટલો બટાટાને કણી, એમાં અસંખ્ય નિગોદના શરીર, એમાં એક એક શરીરમાં અનંતા જીવ, એક જીવને અનંતા ગુણ, એક ગુણને અનંતી પર્યાય, એક પર્યાયને અનંતા વિભાગ પ્રછેદ. એ સર્વજ્ઞ વગર ક્યાંથી આવે જ્ઞાન? એ કોઈ સદવસ્તુનો વિષય છે? સર્વજ્ઞને સ્વીકાર્યા વગર તત્વનો વિષય ચાલે એવું જ નથી, તત્વનું પ્રતિપાદન જ ન થાય. એટલે શ્રીમદજીએ કહ્યું કે ધર્મ સર્વજ્ઞતાથી પ્રણીત કરવો, કેમ કે ધર્મનું મૂળ સર્વજ્ઞ છે. ક્યાંથી પ્રકાશો છે? એમણે સર્વજ્ઞ દશામાંથી પ્રકાશો છે.
જય હો જય.